நமோ அரிஹந்தாணம் நமோ சித்தாணம் நமோ ஆயரியாணம் நமோ வஜ்ராயாணம் அம்லோயே சவசாகுணம் काल प्रभु आपका वह मेरा वर्तमान वर्तमान जो आपका वह भविष्य मम जान। सोल साइंस ना क्लास में आपकी चर्चा ઘણા બધા જીનાગમના મહત્વપૂર્ણ સિદ્ધાંતો ઉપર ચાલી હમણાં સુધી। લાસ્ટ યર 10 લક્ષણ પર્વ પૂરા થયા એના પછી સોલ સાયન્સના ક્લાસ આપણે ચાલુ કર્યા હતા, એ જ ઉદ્દેશથી કે યંગસ્ટર્સમાં આપણી જે યુવા પેઢી છે, યુવાન સાદરમી ભાઈ બહેનો છે, એમની અંદર તત્વ ધર્મની રૂચિ થાય અને ગુરુદેવ શ્રીના તત્વથી બધા જોડાય અને અનંત તીર્થંકરોની વાણીમાં જે અદ્ભુત સિદ્ધાંતોની ઘોષણા થઈ છે એ સિદ્ધાંતોને સમજે અને પ્રેક્ટિકલી પોતાના જીવનમાં આપણે બધા જ એ સિદ્ધાંતોને ઉતારી શકીએ એવા ઉત્તમ ઉદ્દેશથી આપણે સોલ સાયન્સનો ક્લાસ પ્રારંભ કર્યો હતો। ગુરુદેવશ્રી અને માતાજીના આશીર્વાદથી દેવશાસ્ત્ર ગુરુની છત્રછાયામાં જીનવાણી માતાના સાનિધ્યમાં આપણે આટલા વખતથી જીનાગમના વિવિધ વિષયો ઉપર ચર્ચા કરી। લોકડાઉનના સમયમાં આપણે 2 મહત્વપૂર્ણ વિષય ઉપર ચર્ચા કરી, એક તો 4 ગતિ અને એક અદ્ભુત સિદ્ધાંત દ્રવ્ય ગુણ પર્યાય। આ 2 વિષય ઉપર આપણી ચર્ચા પૂરી થઈ એની પહેલા પણ આપણે ઘણા બધા બીજા વિષયો ઉપર ડિસ્કશન કર્યું હતું। આજે આપણે એક આવો જ જીનાગમનો એક મહત્વપૂર્ણ સિદ્ધાંત, જે સિદ્ધાંત આપણને ખરેખર નિર્ભાર નિર્ભય બનાવી દે છે અને અજબ ગજબનો એક અલગ પ્રકારનો કોન્ફિડન્સ આત્મબળ આપણા અંદરમાં ઉત્પન્ન થાય છે, એવો એક અજબ ગજબનો સિદ્ધાંત, એક બહુ જ સુંદર ફિલોસોફી આપણે ભણવા જઈ રહ્યા છે, શીખવા જઈ રહ્યા છે, થિયરી અને પ્રેક્ટિકલ ચર્ચા કરવા જઈ રહ્યા છે અને એ સિદ્ધાંતનું નામ છે કર્મ સિદ્ધાંત, કર્મ ફિલોસોફી, કર્મ થિયરી। કર્મ સિદ્ધાંત એટલી બધી અદ્ભુત વાતો છે આ સિદ્ધાંતમાં કે ખરેખર બહુ અગાધ વિષય છે, બહુ મોટો વિષય છે અને આચાર્ય દેવે ઘણા બધા ગ્રંથોમાં, મૂળ આચાર્ય વન જંગલમાં બિરાજમાન આચાર્ય પરમેશજીએ, ઉપાધ્યાય પરમેશજીએ ઘણા બધા ગ્રંથોમાં કર્મ સિદ્ધાંત અને કર્મ થિયરીની ચર્ચા કરી। લેટ્સ ડિસ્કસ સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ, સમ પ્રેક્ટિકલ પોઈન્ટ્સ વિચ માઇટ રિયલી ચેન્જ અવર લાઈફ, વિચ માઇટ રિયલી હેલ્પ અસ ટુ ચેન્જ અવર થિંકિંગ પ્રોસેસ, વિચ માઇટ રિયલી હેલ્પ અસ ટુ અન્ડરસ્ટેન્ડ જૈન ધર્મ ઇન ડેપ્થ, ઇન મોર ડેપ્થ। સો ઇટ્સ રિયલી ગોઈંગ ટુ બી વેરી યુઝફુલ અને ખરેખર આપણા અંદરમાં કોઈક અલગ પ્રકાર નું આત્મબળ પેદા થશે એવી પૂરેપૂરી આશા, પૂરેપૂરો ભરોસો અને એવો પૂરેપૂરો વિશ્વાસ ને સાથે લઈને આપણે આ અદભુત મહાન સિદ્ધાંત ભણવાની કોશિશ કરીએ છીએ, શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા આપણે કર્મ સિદ્ધાંત ને ભણતા પહેલા આપણે એ સમજીએ કે કર્મ સિદ્ધાંત આપણને નિર્ભય બનાવે છે. કર્મ સિદ્ધાંત થી નિર્ભયતા કેવી રીતના આપણે નિર્ભય થઈએ છે એની થોડીક આપણે ચર્ચા કરીએ. આપણે બધું જ આમાં લેવાનું છે કે ખરેખર કર્મ કોને કહેવાય, કર્મના મૂળ કેટલા ભેદ છે, પછી એ ભેદોમાં કયા પાછા બીજા અંદર ભેદો છે, એક એકનું સ્વરૂપ શું છે, એક એક કર્મનું ફંક્શન કેવી રીતના થાય છે, કર્મનો બંધ કેવી રીતના થાય છે, કર્મનો ઉદય આવતા શું થાય છે, આપણા હાથમાં શું છે, આપણા કંટ્રોલમાં શું છે, આપણે શું કરી શકીએ છે, એવી અદભુત અદભુત ચર્ચા આ વિષયમાં આવવાની છે. સૌથી પહેલા આપણે એ વાત લઈએ કે કોઈ પણ વિષમમાં વિષમ પરિસ્થિતિ હોય, પ્રતિકૂળતા આવે, પાપનો ઉદય આવે, એ સમયે આપણે કર્મ સિદ્ધાંતનો વિચાર કરીને નિર્ભય કેવી રીતના રહી શકીએ છીએ, તો એ નિર્ભયતાની આપણે થોડીક ચર્ચા કરીએ. કારણ કે જગતના જીવો, અધિકતર જીવો, મેક્સિમમ જીવો નિરંતર કોઈ ને કોઈ ભયથી ગ્રસિત છે, ભયાક્રાંત છે. હવે એ ભયથી ગ્રસિત છે ને, કોઈ ને કોઈ પ્રકારનો ભય છે. ઘણા ભય તો એવા છે કે વાસ્તવિક છે, ઘણા ભય તો એવા છે કે કાલ્પનિક છે. કેવા ભય? આમ ન થઈ જાય, આમ થઈ જશે તો, ધંધો બંધ થઈ જશે તો, દુકાન નહીં ચાલે તો, મને કોરોના થઈ જશે તો, સમજાય છે? ઘર કુટુંબ પરિવારમાંથી કોઈ સદસ્યનો, ઈષ્ટ સદસ્યનો વિયોગ થઈ જશે તો, મારો બાળક એક્ઝામમાં ફર્સ્ટ નહીં આવે તો, શરીરમાં રોગ આવી જશે તો, મરણ થઈ જશે તો, બીમારી આવી જશે તો, ગરીબી આવી જશે તો, નોકરી વહી જશે તો, જોબમાંથી લેઆઉટ મળી જશે તો એ જે કાલ્પનિક ભય છે, તો એ કાલ્પનિક ભયનું કારણ શું છે? કાલ્પનિક ભય કે કોઈ પણ પ્રકારના ભયનું કારણ અજ્ઞાન છે. શું અજ્ઞાન છે? સાંભળજો, એક એક વાત બહુ શાંતિથી વાત કરું છું, એક એક પોઈન્ટ લઉં છું. આપણો ટોપિક છે કર્મ સિદ્ધાંત. કર્મ સિદ્ધાંતના અંતર્ગત થોડી ભૂમિકા બાંધ્યા પછી કર્મ સિદ્ધાંતથી નિર્ભયતા કેવી રીતના આવે છે, અને ઘણા બધા જીવો કર્મના પ્રચંડ ઉદયની વચ્ચે, વિષમ પરિસ્થિતિની વચ્ચે, વર્સ સિચ્યુએશનની વચ્ચે ઘણા બધા જીવો શાંતિ, આનંદ અને સુખી દેખાય છે અને જોવામાં આવે છે, તો એનું કારણ શું છે? નિર્ભય કેવી રીતના રહે? તો આપણે શું જોયું? કર્મ સિદ્ધાંતથી નિર્ભયતા. ભયભીત કેમ છે? ભયભીત એટલે છે કારણ કે આપણા અંદરમાં બહુ જ તીવ્રતાથી અજ્ઞાન ચાલી રહ્યું છે. વસ્તુ સ્વરૂપ સંબંધી અજ્ઞાન, છ દ્રવ્ય સંબંધી અજ્ઞાન, સાત તત્વની સ્વતંત્રતા સંબંધી અજ્ઞાન, ક્રમબદ્ધ પર્યાય સંબંધી અજ્ઞાન, મૂળ સિદ્ધાંતો સંબંધી અજ્ઞાન, પોતાના આત્મા સંબંધી અજ્ઞાન, જે સ્વરૂપ સમજ્યા વિના સ્વરૂપ સંબંધી અજ્ઞાન, પામ્યો દુઃખ અનંત, તો એ અજ્ઞાન જે આપણા અંદરમાં અનાદિકાળથી ચાલી રહ્યું છે એના કારણે ભય થાય છે, અને ભય ઉત્પન્ન થવાના કારણે અનેક પ્રકારના વિભાવ પરિણામ થાય છે. ભયભીત જીવ હોય ને એને ક્રોધ થશે, ડરી જશે, તો ડરમાં એને ક્રોધ આવશે, એને આકુરતા થશે, એને એને અનેક પ્રકારના વિકારી એને વિભાવ કરવામાં આવશે, એને એને ગુસ્સો આવશે, એને રાગ દ્વેષના પ્રણામ થશે. આ બધાનું કારણ શું છે? ભય છે. કર્મ સિદ્ધાંત આપણને નિર્ભય બનાવે છે, કર્મ સિદ્ધાંત આપણને સ્વતંત્ર અને સ્વાધીન બનાવે છે, કર્મ સિદ્ધાંત આપણને રિલેક્સ કરે છે. પોઈન્ટ સમજાય છે? હવે કેવી રીતના એની આપણે ચર્ચા પ્રારંભ કરીએ છીએ. તો આપણે હમણાં સુધી જોયું કે આપણા ભયનું કારણ અનેક પ્રકાર, આ લોક ભય, પરલોક ભય, ઘણા બધા કાલ્પનિક ભયો, વાસ્તવિક નથી એવા કાલ્પનિક ભયો, ઇમેજિનેશન આપણા અંદરમાં ચાલતા હોય છે. આમ થઈ જશે તો, હવે તો માં જીવનું જીવન નીકળી જાય છે. તો એટલે માટે એક એક વાતને ગંભીરતાથી સમજવી બહુ જરૂરી છે, કારણ કે એ નહીં સમજીએ તો આપણને અંદરથી નિર્ભયતા નહીં આવે, અને આપણે અંદરથી નિર્ભયતા નહીં આવે તો નિરાકુર નહીં થઈએ, અને આપણે અંદરથી રિલેક્સ નહીં થઈએ. ઉચ્ચાટ ઉચ્ચાટ અને આકુળતા આકુળતા રહ્યા કરશે. તો એના પહેલા આપણે જે કર્મ સિદ્ધાંતની નિર્ભયતામાં જે મૂળ પોઈન્ટ છે આપણે શીખ્યા કે નિર્ભયતા કેવી રીતના આવે અને ભય છે એનું કારણ શું છે. હવે નિર્ભયતા આપણને આવે છે કર્મ સિદ્ધાંતને ભણવાથી, અને કર્મ સિદ્ધાંતને ભણવાથી નિર્ભયતા ત્યારે આવશે જ્યારે આપણે કર્મ સિદ્ધાંતને ગહેરાઈથી ભણશું અને સમજશું તો નિર્ભય થશું. બરાબર છે? તો હવે આપણે એક બે પોઈન્ટ લઈને આપણે આગળ ચર્ચા પ્રારંભ કરીએ. બરાબર છે? હવે જો શું કહે છે અહીંયા કે હવે એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લઉં છું, તમે ધ્યાનથી સાંભળજો. આખું વિશ્વ ઈશ્વર કરતાવાદી છે, ઈશ્વરને કરતા માને છે. સમજાય છે? પોતાની દોર ઈશ્વરના હાથમાં છે, ઈશ્વરની ઈચ્છાથી જે થશે એ અમને માન્ય છે. આ ઈશ્વરની આ ઈચ્છા હતી, ઈશ્વરને આ કબૂલ હતું, ઈશ્વરને આવું સ્વીકાર હતું. સમજાય છે? તો એ પ્રમાણે આખું જગત ઈશ્વર કરતાવાદ માં અનંત દુઃખી છે. હવે આપણે તો ઈશ્વરને કરતા નથી માનતા. આપણે આ બધી વાત કેટલા ટાઈમથી ડિસ્કસ કરી રહ્યા છે, દ્રવ્ય ગુણ પર્યાયમાં, વિશ્વ વ્યવસ્થા, વસ્તુ વ્યવસ્થામાં આપણે બધી ચર્ચા કરી કે જૈન ધર્મ ઈશ્વરને કરતા, જગતનો કે કોઈ પણ વસ્તુનો કરતા ઈશ્વરને નથી માનતો. બરાબર છે? તો આ પોઈન્ટ તો રૂલ આઉટ થઈ ગયો. હવે મને લાગે છે આપણે બધા એ સ્ટેજ ઉપર આવી ગયા છે કે જ્યાં આપણા અંદરમાં એ વાતનો પૂરો વિશ્વાસ છે કે આ વિશ્વને, આ જગતને, આ છ દ્રવ્યને ઈશ્વરે નથી કહ્યું. કોઈ એવું કરનાર નથી, કોઈ એવો કોઈ પદાર્થને નષ્ટ કરનાર નથી, અને કોઈ એવો કોઈ વિશ્વને ટકાવી રાખનાર નથી, ઉત્પન્ન કરનાર નથી અને નષ્ટ કરનાર નથી. કારણ કે આપણે પહેલા દિવસથી શીખતા આવ્યા છે કે આખું જગત, આખું વિશ્વ જે છે એ સ્વયં સિદ્ધ છે અને સ્વયંભૂ છે. આટલી પોઈન્ટ, આટલો પોઈન્ટ એકદમ ક્લિયર છે. એટલે આપણે એમાંથી તો નીકળી ગયા, એ માન્યતાથી તો આપણે ઘણા ઊંચા ઉઠી ગયા છે, ઘણા ઉપર ઉઠી ગયા છે કે આપણે ઈશ્વરને કરતા માનતા નથી. બરાબર છે? ઈશ્વર કરતાવાદી પણ આપણા અંદરમાં નથી. હવે નેક્સ્ટ, ઈશ્વર કરતા નથી તો આપણે જૈન ધર્મમાં આવીને શું ગલત માન્યતાને આપણે દ્રઢ કરીએ છીએ? ઈશ્વર તો કરતા નથી, પરંતુ આ જે બધું થઈ રહ્યું છે આ બધાનો કરતા કર્મ છે. એટલે આખી દોર જે છે, સમજાય છે, આખું જગત ઈશ્વરના સાથે બંધાયેલું છે, એ દોર આખી ઈશ્વરને સોંપી છે, અને આપણે અહીંયા આવીને આખી દોર, આખી સંભાળ આપણે કોને સોંપી દીધી? તો કહે છે કે કર્મ. આપણે શું માનીએ છીએ? સાંભળજો ધ્યાનથી, બહુ માર્મિક પોઈન્ટ કહેવા માંગુ છું અને પછી વિષયને ચાલુ કરવા માંગુ છું. આ ભૂમિકા માંગુ છું કર્મ સિદ્ધાંત સંબંધી, અને કર્મ સિદ્ધાંતથી આપણે નિર્ભય કેવી રીતના થઈ શકીએ એ વાત હમણાં કન્ક્લુઝનમાં ઉભરાઈ ઉભરાઈને બહાર આવશે. તો આપણે કર્મને કરતા માનીએ છીએ કે ભાઈ કર્મનો ઉદય આવો છે, અમે શું કરીએ? ક્યાં નાખી દઈએ? આપણે ટોપલું ક્યાં નાખી દઈએ? આપણા દુઃખનું કોઈ પણ પરિસ્થિતિ બને તો એનો પૂરેપૂરો આરોપ કહો કે કરતા કહો, આપણે કોને માની લઈએ છીએ? કર્મને. અમે શું કરીએ? કર્મનો ઉદય લાવો છે. અરે તમને ખબર છે કર્મ એ તો ભલભલા જીવોને નથી છોડ્યા, તીર્થંકર જેવા સાંભળજો ધ્યાનથી, આ માન્યતા ઘણી ઘણી હદ સુધી અંદરમાં અભિપ્રાયમાં બેઠી છે કે આપણા સુખ દુઃખનું, જીવન મરણનું અને લાભ અલાભનું, લાભ અને હાનિનું કારણ કર્મ છે. કર્મનો ઉદય છે, લામ થયું. કર્મનો ઉદય છે, લામ થયું. કર્મનો ઉદય છે તો અમે શું કરીએ? આવો જ કર્મનો ઉદય છે તો અમે શું કરીએ? અરે તમને ખબર છે, કર્મએ તો ભલ ભલાને નથી છોડ્યા. કર્મએ તો મોટામાં મોટા, ઊંચામાં ઊંચા પદમાં બેઠેલા જીવોને નથી છોડ્યા, તીર્થંકરના જીવને નથી છોડ્યા. અરે પાર્શનાથ ભગવાન મુનિ અવસ્થામાં, ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા હતા અને કર્મનો ઉદય એવો આવ્યો કે 8-8 દિવસ સુધી એના પૂર્વના વૈરીએ પથ્થર વરસાયા. બોલો, કર્મ તો તીર્થંકરના જીવને, મુનિરાજોને, સતીઓને નથી છોડ્યા. વિચાર કરો. એટલે આપણને આખું ક્યાં લાગે છે, શું લાગે છે કે જે પણ બધું થઈ રહ્યું છે કર્મના ઉદયના કારણે, કર્મના કારણે થઈ રહ્યું છે. કર્મ સુખી દુઃખી કરે છે, કર્મ જીવન મરણ આપે છે, કર્મ શરીર આદિ આપે છે, કર્મ સહયોગ આપે છે. આખી દોર કોણ સંભાળે છે? તો કે કર્મ. તો કર્મ કરતાવાદ આપણે પોતાને આપણે માનીએ છીએ, કર્મ કરતા છે, જે પણ છે એ કર્મનો ખેલ છે. અહીંયા હવે આ વાત સમજવાની કોશિશ કરજો કે આ વાત પણ 100% ખોટી છે. હું 100% ખોટી કહું છું અને એમાં મને બિલકુલ પણ કોઈ હેઝિટેશન નથી. આપણે કર્મના આધીન કેમ થઈએ? કર્મના પરાધીન કેમ થઈએ? અરે કર્મ શું છે પહેલા એ તો સમજો, કર્મનું સ્વરૂપ શું છે એ તો સમજો, કર્મ કયો દ્રવ્ય છે એ તો સમજો, કર્મનો સ્વભાવ શું છે એ તો સમજો, કર્મમાં ગુણધર્મ કયા છે એ તો સમજો, કર્મનું પ્રણમન કેવી રીતે થાય છે એ તો સમજો, કર્મનો બંધ કેવી રીતે થાય છે એ તો સમજો. એ બધું સમજવાથી ખરેખર કહું છું આ વિષય પણ એટલો અગત્યનો ને ઇમ્પોર્ટન્ટ છે સમજવો, કે જેનાથી ખરેખર આપણા અંદરમાં આ સિદ્ધાંત, આ કર્મ સિદ્ધાંત ભણીને આપણા અંદરમાં બેહદ નિર્ભયતા આવશે. બેહદ નિર્ભય. આપણું જીવન કર્મના અધીન નથી, આપણે શું કામ કર્મના અધીન થઈએ? પોઈન્ટ સમજાય છે? હવે એની માટે જે કર્મ સિદ્ધાંત છે, જે કર્મ સ્વરૂપ છે, કર્મનું જે મૂળ વાસ્તવિક ભૂતાર્થ સત્યાર્થ સ્વરૂપ છે, એ સ્વરૂપ સમજવું પડશે. અને એ સ્વરૂપ સમજતા આપણે નિર્ભય થશું કે ખરેખર જે અલ્ટિમેટ લાઈન છે, જે કન્ક્લુઝન છે, હું તમને હમણાં કહી દઉં છું, એને પછી આપણે 5-7 અઠવાડિયા ખોલશું. ખરેખર ખરેખર તો કર્મ વિચારે કોણ ભૂલ મેરી અધિકારી. કર્મ જીવને કાંઈ નથી કરતા, કાંઈ નથી કરતા કહું છું. કર્મ દુઃખી નથી કરતા, સુખી નથી કરતા, જન્મ મરણ કે પછી લાભ અલાભ, જે બંધ અધિકારમાં સમયસારજી ગ્રંથાધિરાજમાં ગાતા આવી છે, એ કર્મ કાંઈ નથી કરતા. ખરેખર જે પણ સુખ દુઃખનો અનુભવ, જે પણ સંસારમાં પરિભ્રમણ, જે પણ અંદરમાં જે રાગ દ્વેષના પરિણામ જે થાય છે, એ બધા પરિણામનું ફળ અને ખરેખર કર્મ બંધનો પણ ખરેખર જિમ્મેદાર ખરેખર કોણ છે? તો કે જીવ માત્ર છે, જીવના પરિણામ છે, જીવનો ખોટો અભિપ્રાય છે, જીવની ભૂલ છે, જીવનો અપરાધ છે, જીવનું અજ્ઞાન છે, જીવની વિપરીતતા છે, જીવની નાસમજ છે, જીવની અણસમજ છે. જે કહો એ, જે સમજો એ સમજો, પરંતુ આખો ધ કોટ ઇઝ ઇન અવર બોલ, કે જિમ્મેદાર ખરેખર આપણે છે. કર્મને બાંધવાના જિમ્મેદાર પણ આપણે છે અને કર્મથી મુક્ત થવાના જિમ્મેદાર પણ આપણે છે. આખી બાજી આપણા હાથમાં છે, આખી જવાબદારી આપણને સોંપી છે. કારણ કે આપણે આપણા પરિણામને કરવામાં સ્વતંત્ર છે, આપણા સુખ દુઃખનું કારણ આપણા અંદરમાં છે, આપણા મોક્ષનું કારણ આપણા અંદરમાં છે, આપણા સંસારનું કારણ આપણા અંદરમાં છે. કર્મ અને નો કર્મ તો એ સમયે માત્ર 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 નિમિત્ત કારણ છે અને નિમિત્ત સર્વથા કાર્યમાં અકર્તા છે, એની માત્ર હાજરી છે. એના ઉપર અનુકૂળતાનો માત્ર આરોપ આવે છે. આનાથી આપણને નિર્ભયતા આવે છે, આનાથી આપણને નિશંકતા આવે છે કે આજે જે શ્રેણિક રાજા છે એ નરકમાં છે, તો એ નરકમાં છે અને નરકમાં દુઃખ ભોગવી રહ્યા છે. મને ઈમાનદારીથી કહો કે એ બરાબર છે કે નથી બરાબર, કહો એ વાત બરાબર છે કે નથી બરાબર. નરકમાં કોઈએ જવું જોઈએ અને કોઈ નરકમાં દંડા ખાય એની વાત નથી કરતી, પણ જે થયું એ બરાબર થયું કે નહીં થયું કહો. જે ફળ ભોગવી રહ્યા છે, જે નરક ગતિ અને નરક આયુનો બંધ થયો, એ સારું છે કે ખરાબ છે? બરાબર છે. સારું ખરાબ એટલે બરાબર છે. કેમ? કારણ કે પૂર્વમાં, પૂર્વના ભવમાં એ જીવે એવા પ્રકારના પરિણામ કર્યા. પૂર્વના ભવમાં એ જીવે યશોદર મુનિરાજ જેવા ભાવલિંગી સંત ઉપર જે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા હતા, જે હર અંતર મુહૂર્તમાં હજારો વાર, સહસ્ત્ર વાર, કે જે સહસ્ત્ર વાર, સહસ્ત્ર એટલે હજાર, ધવલા પુસ્તકમાં, ધવલા ગ્રંથમાં સહસ્ત્ર વાર લખ્યું છે, સહસ્ત્ર વાર, હજારો વાર મુનિરાજ એક અંતર મુહૂર્તમાં હજારો વાર છઠ્ઠા સાતમા, છઠ્ઠા સાતમા, છઠ્ઠા સાતમા, છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલે છે. આ ક્રમ, આ નિયમ છે. છઠ્ઠા સાતમા ઝૂલતા જ રહે મુનિરાજ. જે સમયે સાતમું ગુણસ્થાન આવે, આઈ એમ નોટ ગોઈંગ ઇન ધ ગુણસ્થાન ટોપિક, બટ હું તમને સમજાવું છું કે એવી સ્થિતિ, એવી છઠ્ઠા સાતમા ગુણસ્થાન રૂપી ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઝૂલવા વાળા મુનિરાજ ઉપર, નિર્દોષ જીવ ઉપર, સાધક જીવ ઉપર, ભાવલિંગી મુનિરાજ ઉપર આજે તમને સર્પ નાખવાનો ભાવ અંદરમાં આવ્યો, ઉપસર્ગ કરવાનો ભાવ અંદરમાં આવ્યો, વિરાધના કરવાનો ભાવ અંદરમાં આવ્યો, તો એ પ્રણામ ના કરતા તમે છો, તો એ પ્રણામ ના ફળ ના ભોગતા પણ તમે છો. કર્મ તો નિમિત્ત રૂપે બંધાયા અને એનું તો ઉદય આવ્યો, એટલે બારમાં આપણને દેખાય છે કે કર્મનો ઉદય આવ્યો, પણ એ કર્મનો ઉદય કેમ આવ્યો એનો થોડો ગંભીરતાથી વિચાર કરીએ. એવો ઉદય કેમ આવ્યો કે જે જીવ ભવિષ્યમાં તીર્થંકર થઈને મોક્ષ જવાના છે અને આગલા ભવમાં શાહી સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી લીધી અને તીર્થંકર ગોત્રનો બંધ ચાલુ થઈ ગયો, એવા જીવને પણ આવો ઉદય આવ્યો, તો બરાબર છે કે નથી બરાબર? કહો બરાબર છે. કેમ? કારણ કે જે જીવ આ યશોધર, અરે શ્રેણિક રાજાનું એક ઉદાહરણ છે. પોઈન્ટ સમજાય છે? આના ઉપરથી આપણે આપણા ઉપર લેવા, ત્યાં તો આપણે કે બરાબર છે, બરાબર છે. જીવ નરકમાં ગયા કેમ? કારણ બરાબર છે, એને એવા પ્રણામ કર્યા. બરાબર છે, ખ્યાલ આવે છે? પાંડવ ઉપર ઉપસર્ગ થયો, બરાબર છે. હવે એમાં આપણે બરાબર છે કહીએ છે ને? અંજના સતી ઉપર ઉપસર્ગ થયો, બરાબર છે. પૂર્વના ભાવમાં વિરાટ ના કરી. સીતા સતી ત્રણ વાર જંગલમાં ગયા, બરાબર છે. કેમ? કારણ કે પૂર્વમાં એ રીતની વિરાટ ના કરી હતી. એમાં તો આપણને બરાબર લાગે છે કે હા બરાબર છે, એનું ફળ મળ્યું. તો જયારે આપણા ઉપર પણ કોઈ ઉદય આવે છે, કોઈ પરિસ્થિતિ બને છે, તો આપણને પણ અંદરથી એ લાગવું જોઈએ કે બરાબર છે. કેમ? કારણ કે પૂર્વમાં આપણે પણ એવા પ્રકારના કોઈ પ્રણામ કર્યા હશે અને પ્રણામના ફળમાં આજે આ ઉદય આવ્યો છે. ત્યાં તો બરાબર કહી દે છે, અને અહીંયા લાગે મને કેમ થયું, મને કેમ થયું, મેં શું બગાડ્યું હતું, મેં કોનું ખરાબ વિચાર્યું હતું, મેં કયા ખોટા કામ કર્યા હતા. ભાઈ, કર્મ આમને આમ કોઈને બંધાતા નથી અને આમને આમ કોઈને કર્મનો ઉદય અને એનું ફળ મળતું નથી. કારણ કે બાંધનાર તું છે તો છોડનાર પણ તું છે. આ વ્યવસ્થા પણ બહુ સુંદર છે. બાંધનાર તું છે તો છોડનાર તું છે. બાંધવામાં તું સ્વાધીન છે તો છોડવામાં પણ તું સ્વાધીન છે. એનો મતલબ કે પરાધીનતાની તો વાત જીનાગમમાં ક્યાંય નથી, ક્યાંય નથી. પરાધીનતાની વાત જ નથી, પરાધીનતાની ચર્ચા જ નથી. પરાધીન જીનાગમ આપણને બનાવતું જ નથી. અને આનાથી નિર્ભયતા આવે છે કે આજે હું અગર મારા પ્રણામને સુધારું, નિર્ભય, આજે અંદરથી હું નિર્ભય થઈ ગયો, આજે ભય નીકળી ગયો કે કર્મ દુઃખી કરશે, ભય નીકળી ગયો કે કર્મનો ઉદય આવશે તો હું શું કરીશ, ભય નીકળી ગયો કે વિષમ પરિસ્થિતિ આવશે તો હું શું કરીશ, એવો ભય નીકળી ગયો. કારણ કે અંદરથી નિર્ભયતા આવી આ કર્મ સિદ્ધાંત સમજીને કે ઉદય એને જ આવે છે કે જે બાંધે છે, અને બંધ એને જ થાય છે કે જે ખોટા પ્રણામ કરે છે. બંધ એને થાય છે કે જે ખોટા પ્રણામ કરે છે. તો આજે ખોટા પ્રણામથી અગર હું બચી જાઉં, ખોટા પ્રણામ કરવાથી બચી જાઉં, ખોટો અભિપ્રાય પુષ્ટ કરવાથી બચી જાઉં, અજ્ઞાન ભાવને કરવાથી બચી જાઓ, જ્ઞાન સ્વભાવને સમજવામાં ઉપયોગ લાગી જાય, જ્ઞાન સ્વભાવમાં ઉપયોગ ઠરી જાય, ઓહો હો તો મને કોઈ કર્મનો બંધ નહીં થાય, મને કોઈ કર્મનો ઉદય નહીં આવે અને મને કોઈ પરિસ્થિતિ દુઃખી સુખી નહીં કરી શકે. કારણ કે ખરેખર સ્વરૂપ સમજાઈ ગયું કે કર્મથી છૂટવા માટે, પરિસ્થિતિથી છૂટવા માટે, રાગ દ્વેષના પ્રણામને નષ્ટ કરવા માટેનો ઉપાય એકમાત્ર પોતાના સ્વભાવની સાધના આરાધના અને સમજણ છે. કર્મ સિદ્ધાંતની નિર્ભયતા. મેં બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમને આજે જ કહી દીધો છે, આના ઉપર વિચાર કરજો. કર્મ સિદ્ધાંત આપણને નિર્ભય બનાવે છે. આજે પારસનાથ ભગવાન ઉપર મુનિ અવસ્થામાં જયારે પથ્થરની વર્ષા થઈ ત્યારે ભયભીત ન થયા. અરે એ વર્ષાની સામે, એ પથ્થરની સામે, એ કમઠના જીવની સામે, એ શરીરના પ્રણમનની સામે એ જીવનું લક્ષ્ય પણ નહોતું. એટલી નિર્ભયતા હતી, એટલી નિર્ભયતા હતી કે એ ઉદય મારું કાંઈ બગાડી નથી શકતો. એટલી અંદરમાં નિર્ભયતા અને નિરાકુળતા હતી કે એ ઉદય મારા સુધી પહોંચી નથી શકતો, એ ઉદય મને દુઃખી નથી કરી શકતો, અરે અડી નથી શકતો, અરે સ્પર્શી નથી શકતો. એ કર્મના ઉદયનું પણમન કર્મમાં છે, એ શરીરનું પણમન શરીરમાં છે, એ પથ્થરનું પણમન પથ્થરમાં છે, એ કમટના પ્રણામનું પણમન કમટના જીવમાં છે, એ વ્યવસ્થા સ્વતંત્ર છે, એ બધું પોતપોતાની યોગ્યતાથી પ્રણમે છે, બધું ક્રમબદ્ધ છે. અને ખરેખર ખરેખર એ મારા દુઃખના સુખના કારણ નથી. એવો ત્યાંથી ઉપયોગ ખસેડીને, ત્યાંથી લક્ષ્ય છોડીને પોતાના આત્મામાં ચાલ્યા ગયા તો એ જીવ એ જ ભવમાં અરિહંત અને સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી આજે એ પાર્શ્વનાથ ભગવાનનો જીવ સાદી અનંતકાળ માટે સિદ્ધાલયમાં અવ્યાબાદ સુખને ભોગવે છે. કેટલો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, વિચાર કરો. કેટલી નિર્ભયતા આવી જાય આપણને. મુનિરાજ ન ડર્યા, સતીઓ ન ડર્યા, સમ્યક દ્રષ્ટિ ન ડર્યા, જ્ઞાનીઓ જ્ઞાની ધર્માત્માઓ ન ડર્યા. સેનાથી ન ડર્યા? કર્મના ઉદયથી. આપણે કેમ ભયભીત થઈએ છીએ? આપણે એટલે ભયભીત થઈએ છીએ કારણ કે આપણે કર્મના ઉદયને આપણું માનીએ છીએ, આપણું સ્વરૂપ માનીએ છીએ. ઉદય મારો સમજાય, આ ઉદય સારો, આ કર્મનો ઉદય ખરાબ, પાપનો ઉદય ખરાબ, પુણ્યનો ઉદય સારો, એવો રાગ દ્વેષનો ભાવ કર્મના ઉદય અને કર્મના ઉદયમાં બનતી પરિસ્થિતિઓ અને મળતા સંયોગોમાં આપણું એકત્વ છે. એટલે એ બધામાં જ આપણે ગૂંચવાયેલા રહીએ છીએ. આપણે એનાથી ઊંચું કાંઈ વિચારી નથી શકતા. આપણે આપણી દુનિયા એનામાં જ આપણે માનીએ છીએ. મને એક ઉદાહરણ આવે છે, બે ઉદાહરણ તમને કહું છું. એક આવે છે બંદરનું ઉદાહરણ. બંદરનું ઉદાહરણ આવે છે કે એક માટલું હતું જેનું મોડું નાનું હતું અને માટલું મોટું હતું. અને માટલાનું મોડું તો નાનું હોય ને, એમાં ચણા હતા. ચણા એ માટલામાં ચણા હતા, એ ચણાથી ભરેલું માટલું હતું. બંદરે, હવે સાંભળજો ધ્યાનથી, બંદરે હાથ નાખ્યો બરાબર અને મુઠ્ઠી ભરીને એને ચણા લીધા. હવે ચણા લીધા અને ચણાથી એની મુઠ્ઠી ભરાઈ ગઈ, અને ચણાથી એની મુઠ્ઠી ભરાઈ ગઈ. અને એ જયારે મુઠ્ઠી બહાર કાઢવાની કોશિશ કરે છે તો એ માટલાનું મોડું નાનું હોવાના કારણે એનો હાથ અંદર ફસાઈ જાય છે. અને એટલો દુઃખી થાય છે, એટલો દુઃખી થાય છે કે આ માટલાએ મને પકડી લીધો, આ માટલાએ મને પકડી લીધો, આ મારા હાથને ફસાવી દીધો. બોલો હવે હકીકત શું છે? મને કહો હકીકત શું છે? કહો આ કર્મના ઉદયે મને બાંધી દીધો, આ કર્મના આ ઉદય મને દુઃખી કર્યું, કર્મનો આ ઉદય આવ્યો અને હું દુઃખી થયો, આ ઉદય આવ્યો, આ પરિસ્થિતિ બની હું સુખી થયો, આ મળ્યું તો સુખી, આ મળ્યું તો દુઃખી, આ વયું ગયું તો દુઃખી, આ આ મળ્યું તો દુઃખ સુખી. આ રીતની આપણી અંદરમાં એ માન્યતા ચાલે છે કે જેના કારણે આપણે આપણને એમ લાગે છે કે આ ઉદયના કર્મના સંયોગના શરીરે મને બાંધી લીધો છે અને હું છૂટી નહીં શકું. પરંતુ થોડો વિચાર કરો કે એ સમયે હું છૂટી નહીં શકું, હું બંધાઈ ગયો, હું બંધાઈ ગયો, હું ફસાઈ ગયો. એ જ સમયે આવી ઉલટી માન્યતા ચાલે છે, એ જ સમયે એનામાં એ માટલામાંથી એના હાથને મુક્ત કરવાની સામર્થ્ય છે કે નહીં, કો તાકાત છે કે નહીં, કો કેટલો બંધાયો છે માટલાએ, કેટલો એ પ્રશ્ન પોતાને પૂછ્યો કે માટલાએ કેટલો હાથ બાંધ્યો છે. માટલાએ હાથ બાંધ્યો છે કે અજ્ઞાને હાથ બાંધ્યો છે? દુઃખનું કારણ માટલું છે કે દુઃખનું કારણ અજ્ઞાન છે? દુઃખનું કારણ માટલું છે કે દુઃખનું કારણ હું હમણાં પણ છૂટી શકું છું એવું અજ્ઞાન છે, એ સંબંધીનું અજ્ઞાન છે. એ પોપટ પોતાની જ મેળે પોતાના જ વજન દ્વારા એ દોરી ઉપર લટકતો ઊંધો થઈ જાય છે, અને ઊંધો થઈ જાય છે અને એને એમ લાગે છે કે દોરીએ મને પકડી દીધો, હવે હું ઉડી નહીં શકું. અરે તું હાથ છોડ, અને જો તારી સામર્થ એ સમય પણ ઉડવાની છે જે સમય તું એમ માને છે કે હું ઉડી નહીં શકું. છે ને બ્યુટિફુલ કો, છે ને કેટલું લોજિકલ, લોજિક છે કે નહીં કો. અગર કર્મ બાંધત, કર્મ દુઃખી કરત, કર્મ રખડાવત, કર્મ ફસાવી રાખત, તો કોઈ જીવ મુક્ત ન થઈ શકત, કોઈ જીવ મુનિ ન થઈ શકત, કોઈ જીવ સમ્યક દ્રષ્ટિ ન થઈ શકત, કોઈ જીવ આત્માનો અનુભવ ન કરી શકત. અરે કોઈ જીવને એક સમય માટે શાંતિ ન મળત, કારણ કે કર્મનો ઉદય અને બનતી પરિસ્થિતિ તો નિરંતર ચાલુ. તો નિર્ભયતા શું આવી? નિર્ભયતા એ આવી કર્મ સિદ્ધાંતને ભણીને કે કોઈ કર્મનો ઉદય મને દુઃખી સુખી કરી શકવામાં સમર્થ નથી, કોઈ કર્મનો ઉદય મને સંસારમાં બાંધી નથી રાખતા, રોકી નથી રાખતા. કોને રોકી રાખો? અજ્ઞાન. અરે તું હાથ છોડ, અરે તું માન કે હું મુક્ત છું, અરે તું માન કે હું વર્તમાનમાં શુદ્ધ છું, અરે તું માન કે મારું અસલી સ્વરૂપ આ છે, તું માન કે હું સુખ શાંતિ આનંદથી ભરેલો છું. એ સમય જ તું મુક્તતાનો, સુખનો, નિરાકુળતાનો, આનંદનો અનુભવ કરશે. બધાની વચ્ચે રહેવા છતાં, જ્ઞાનીઓના મોક્ષ માર્ગની શરૂઆત થઈ છે. નરકમાં મોક્ષ માર્ગની શરૂઆત કરવા વાળા કેટલા જીવ ભરેલા છે હમણાં, કે જે નરકમાં જઈને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે છે. બોલો, ત્યાં કર્મના ઉદયની પરિસ્થિતિ શું છે મને કહો. ત્યાં કેવી વિષમ પરિસ્થિતિ છે, ત્યાં કેટલી પ્રતિકૂળતા છે, નપુસક શરીર છે, અતિ ઉષ્ણ, ક્યાંક ઠંડી, અતિ ઉષ્ણતા છે, ક્યાંક બહુ ઠંડી, ક્યાંક બહુ ગરમી, ક્યાંક ભૂખ તરસની વેદના. તમે જો તો શું દુઃખ નથી કહો, પરંતુ એ બધાની વચ્ચે, એ કર્મના ઉદયની વચ્ચે જીવ પોતાને મુક્ત અનુભવે છે. અનુભવવું પડશે, આ કાર્ય પોતાએ કરવાનું છે. આ સમજણનું કાર્ય કરવા માટે પોતે જિમ્મેદાર છે, જવાબદાર છે. આ પોતાના હાથમાં છે. ધીસ યુ કેન ડુ. વી કેનોટ ચેન્જ એની સર્કમસ્ટેન્સીસ. બોલો, વી કેનોટ ચેન્જ. હવે મોટા મોટા એક્ટરોને કોરોના થઈ જાય છે, શું કરી શકો? બોલો, શું કમી છે હવે? બોલો, પૈસાની કમી છે, સિક્યોરિટીની કમી છે, વિચાર કરો. પુણ્યના ઉદયમાં કોઈ કમી છે? બોલો, બહારમાં ઘર કુટુંબ પરિવાર ઉભા છે, નોકર ચાકર ઉભા છે, કરોડો રૂપિયા છે, કરોડો ફેન છે, બધા આખી દુનિયામાં ભરેલા, ખ્યાલ આવે છે? તો બોલો, કયો ઉદય કોને બચી, કોને રોક, કોણ કયા ઉદયથી બચી શકે છે, ને એ ઉદય કેમ આવે છે? પોઈન્ટ એ છે કે ઉદય આવે છે તો બંધ છે, ને બંધ છે તો પૂર્વમાં એવા પરિણામ કર્યા છે. વી હેવ ટુ રીચ ટુ ધીસ પોઈન્ટ કે આજે ઉદય આવ્યો તો એનો મતલબ આ પરિસ્થિતિ બની, એનો મતલબ ઉદય આવ્યો. કર્મનો ઉદય આવ્યો એનો મતલબ બંધ છે, બંધ થયો છે એનો મતલબ પૂર્વમાં એવા પરિણામ કર્યા છે, અને એ પરિણામ કરનાર પોતે છે, અને તેથી એ પરિણામનું ફળ ભોગવનાર પણ પોતે છે. પરિણામથી બંધ અને પરિણામથી મુક્તિ, આ નિયમ છે, આ જીનાગમનું વાક્ય છે, અને હંમેશા યાદ રાખજો, પરિણામથી બંધ અને પરિણામથી મુક્તિ. જીવનમાં બે મંત્ર હંમેશા યાદ રાખજો, બે નહીં ત્રણ મંત્ર હંમેશા યાદ રાખજો, કે સંયોગ ઉદયાધીન છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે, ત્રણ વાક્ય બહુ ઇમ્પોર્ટન્ટ છે. સંયોગ ઉદયાધીન છે, જે બાહ્યના સંયોગ છે, કર્મના ઉદયના આધીન છે. જે કાર્ય છે, કાર્ય થાય છે, યોગ્યતા આધીન છે, અને જે સુખ દુઃખ છે, સમજાય છે? સુખ દુઃખ છે, ત્રીજું વાક્ય તમને કહું, જે સુખ દુઃખ છે એ પરિણામ અનુસાર છે, કાર્ય યોગ્યતા અનુસાર છે, અને કર્મ સંયોગ કર્મના ઉદય આધીન છે. ત્રણમાં ફરક શું પડ્યો? બોલો, ત્રણમાં ફરક શું પડ્યો? હવે સાંભળજો ધ્યાનથી. કર્મનો ઉદય આવ્યો, પાપનો ઉદય આવ્યો, કોઈના પરિણામ બગડ્યા સામેવાળાના. અહીંયા પાપનો ઉદય આવ્યો, બરાબર, સીતાજીનો પાપનો ઉદય આવ્યો, રામચંદ્રજીના પરિણામ બગડ્યા, બરાબર છે? એ પરિણામ યોગ્યતા અનુસાર હતા ને એના, રામચંદ્રજીના. બોલો રામચંદ્રજી જેવા આપણે કહીએ ને કે મહાન પુરુષ, ઉત્તમ પુરુષ, રામચંદ્રજી જેવા ઉત્તમ પુરુષ એ ભવે મોક્ષ. સાંભળજો ધ્યાનથી. આપણને એમ થાય કે અમે પતિના અધીન છે, બાળકના અધીન છે, પરિવારના અધીન છે. અરે સીતાજી કહે છે કે સંસારનું સ્વરૂપ તો સમજો, રામચંદ્રજી જેવા ઉત્તમ પુરુષના અધીન મારું જીવન કેવું ગયું બોલો. ક્યારેક સુખ, ક્યારેક દુઃખ, કોઈ ઠેકાણા નહીં. પાપનો ઉદય આવ્યો તો કાઢી મૂક્યા. એ જ રામચંદ્રજીએ કાઢી મૂક્યા. કોના અધીન રહો બોલો? રામચંદ્રજીનો ભરોસો કરું. સીતાજીને વિચાર આવે છે, સંસારની અસારતા સમજાય છે, પુણ્યના ઉદય તો લડાઈ કરીને આવ્યા, લઈ આવ્યા પાછા. વિચાર કરો કે આ કર્મના ઉદયના ખેલ કેટલા વિચિત્ર છે, આ સંયોગો અને એ જીવોના પ્રણામ કેટલા વિચિત્ર છે. અને અહીંયા કે છે બધાની વચ્ચે સુખ દુઃખ નું વેદન કરવું એ મારા પરિણામ આધીન છે. બીજા જીવના પરિણામ એની યોગ્યતા આધીન છે. જે સંયોગ મળે છે ઉદયાધીન છે, સંયોગ છે ઉદયાધીન છે, પરિણામ છે યોગ્યતા અધીન છે, અને સુખ દુઃખ મારા પરિણામ અધીન છે. એ પરિસ્થિતિમાં સુખી થવું કે દુઃખી થવું એ મારા હાથમાં છે. અને ઇટ ઇઝ વેરી બ્યુટિફુલ કે એ કંટ્રોલ મારા હાથમાં છે કે કર્મના ઉદયમાં જોડાવું કે ન જોડાવું એ મારા હાથમાં છે. રામચંદ્રજી ગુસ્સો કરીને કાઢી મૂકે છે. જે પણ છલ કપટથી કાઢી મૂક્યું ને કે ભાઈ યાત્રાના બહાને કાઢી મૂક્યું, જે પણ કહ્યું, કોઈ સામે ગુસ્સો કરે, કોઈ પ્રતિકૂળ ઉદય આવે, કોઈ વિષમ પરિસ્થિતિ બને, શરીરની અવસ્થા બદલાઈ જાય, આ બધું થઈ શકે. આ બધું મારા હાથમાં નથી, આ કઈ મારા હાથમાં નથી, આ ઉદયાનુસાર છે. પરંતુ સુખ દુઃખ એ સમયે સુખી થવું, એ સમયે જોડાઈને દુઃખી થવું કે ન જોડાઈને સુખી રહેવું, શાંત રહેવું, સમાધાનમાં રહેવું, સમતા ભાવમાં રહેવું, સ્વભાવના આશરે રહેવું, અંદરમાં પરમ શાંતિ રાખવી, એ પરિસ્થિતિનો સહજ સ્વીકાર કરવો, એમાં હસતા રહેવું, એમાં જોડાવું નહીં, એમાં રાગ દ્વેષના પ્રણામ કરવા નહીં, એ બધું મારા હાથમાં છે, મારા અધીન છે. સુખ દુઃખ મારા અધીન છે, પરિણામ યોગ્યતા અનુસાર છે. અને જે સંયોગ છે એ ઉદયાધીન છે. બસ જે ઉદયાધીન છે એને હું મારા અધીન કરવા ચાહું છું, એ દુઃખનું કારણ છે. જે ઉદયાધીન છે એને હું મારા અધીન કરવા ચાહું છું કે આ મારા અધીન ચાલે, આ હું કહું એમ પ્રણમે, હું ઈચ્છું એમ આનું કાર્ય થાય, હું વિકલ્પ કરું એમ આનું કાર્ય થાય, મારી ઈચ્છા અનુસાર આ બદલાય. ત્રણ કાળમાં નહીં બદલાય એ તો નહીં બદલાય, પણ તારી ગતિ બદલતી રહેશે, તારી ગતિ બદલતી રહેશે, તારા ભવ બદલતા રહેશે, તારો સંસાર વધતો રહેશે, ને તું સંસાર ચક્રમાં પરિભ્રમણ કરતો રહેશે. અગર મતિ નહીં બદલી તો ગતિ નહીં બદલાય. મતિ અનુસાર ગતિ, ગતિ અનુસાર મતિ, આ બે વાક્ય સાચા છે. ગતિ અનુસાર મતિ, ગતિ જેવી ગતિ થવાની છે ને અગર એવી તારી મતિ થશે. જોજો જેવી ગતિ થવાની છે એવી મતિ થશે, જેવી ગતિ એવી મતિ. નરકમાં જવાનું હતું તો એવી જ મતિ થઈ. અરે સમો શરણમાં વિરોધ કરવાનો ભાવ આવ્યો, કારણ કે આગળ હજી ઘણો બધો કાળ પરિભ્રમણ કરવાનો હતો, આગળ ગતિઓમાં પરિભ્રમણ કરવાનું હતું, તો મારીચીના ભવની મતિ પણ એ પ્રમાણે ચાલી. જેવી મતિ એવી ગતિ, જેવી ગતિ એવી મતિ. તો ગતિ એ પ્રમાણે હતી તો મતિ પણ એ પ્રમાણે ચાલશે. આજે આપણી મતિમાં તત્વ જ્ઞાન, તત્વ અભ્યાસ અને આ સ્વાધ્યાયની રૂચિ છે. એનો મતલબ કે આપણી આગળની ગતિ કઈક સારી છે, ભવિતવ્ય કઈક સારું છે, હોનહાર કઈ સારું છે, કે આવા વિષમ કાળમાં ને આવી વિષમ પરિસ્થિતિમાં પણ આપણે તત્વ નિર્ણય અને સ્વાધ્યાયમાં આપણો ઉપયોગ લગાડીને આપણા ઘરમાં આપણે ગુરુદેવ શ્રીના પ્રતાપે શાંતિથી બેઠા છે અને નિરાતે બેઠા છે. પોઈન્ટ સમજાય છે? કર્મ સિદ્ધાંતની નિર્ભયતા આવશે. નિર્ભયતા શું આવશે કે મારે કોઈ કર્મના ઉદયથી ડરવાની જરૂર નથી, મારે કોઈ પરિસ્થિતિથી ડરવાની જરૂર નથી, મારે કોઈ શરીરના પ્રણમનથી ડરવાની જરૂર નથી. ડરવાની જરૂર છે તો મારે મારા પરિણામથી ડરવાની જરૂર છે, અને એનાથી પણ ડરવાની જરૂર નથી. કારણ કે પરિણામને સુધારી પણ હું શકું છું, બગાડી હું શકું છું, તો સુધારવામાં પણ હું સમર્થ છું. ઓહો, આજથી મારા પરિણામ વિશુદ્ધ થઈ જશે, આજથી મારા પરિણામમાં જ્ઞાન થઈ જશે, સાચું જ્ઞાન થઈ જશે, તો હું એટલો નિર્ભય થઈ જઈશ કે પછી કોઈ ઉદય અને કોઈ પરિસ્થિતિ મને દુઃખી નહીં કરી શકે. એટલો અંદરથી કોન્ફિડન્સ આવશે. કારણ કે કર્મ સિદ્ધાંત આપણને નિર્ભય બનાવે છે. કર્મ સિદ્ધાંતથી નિર્ભયતા, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે હમણાં સુધી શીખ્યા. શું શીખ્યા આપણે? કર્મ સિદ્ધાંતથી નિર્ભયતા. આપણે આખી ચેનલ શીખ્યા, આપણે આખી પેનલ શીખ્યા, આપણે આખું ક્રમ શીખ્યા, આપણે આખી વ્યવસ્થા શીખ્યા કે આજે પરિસ્થિતિથી તમે આવો પરિણામ સુધી, પરિસ્થિતિ સે પરિણામ તક આવો. પરિસ્થિતિ દેખી તો ઉસસે ક્યા વિચાર આના ચાહીએ કે એસા ઉદય ક્યુ આયા, એસી પરિસ્થિતિ ઇસકે જીવન મેં ક્યુ આઈ, તો ઉસકા કારણ હૈ કર્મ કા ઉદય. કર્મ કા ઉદય ક્યુ આયા તો ઉસકા કારણ હૈ કર્મ કા બંધ. કર્મ કા બંધ ક્યુ હુઆ ઇસ જીવ કો તો ઉસકા કારણ હૈ ઉસ જીવ કે પરિણામ, ઓર ઉસ જીવ કે એસે ખોટે પરિણામ કા કારણ ક્યા હૈ તો ખોટે પરિણામ કા કારણ ઉસકા અજ્ઞાન હૈ, ખોટે પરિણામ કા કારણ ઉસકા મિથ્યાત્વ હૈ, ખોટે પરિણામ કા કારણ ઉસકા પરદ્રવ્ય મેં નિરંતર રહેને વાલા કર્તૃત્વ ભાવ હૈ. ઉસ ખોટે પરિણામ સે, ઉસ કર્તૃત્વ સે, ઉસ એકત્વ સે, ઉસ મમત્વ સે, ઉસ ભોક્તૃત્વ સે, ઉસ પર પદાર્થ મેં સુખ બુદ્ધિ કી માન્યતા સે, એસે વિપરીત પરિણામ, વસ્તુ સ્વરૂપ સે વિપરીત પરિણામ, સ્વરૂપ કે સંબંધ મેં અજ્ઞાન રૂપ પરિણામ, સ્વરૂપ કે સંબંધ મેં અશ્રદ્ધાન રૂપ પરિણામ સે એસે કર્મ બંધે. કર્મ બંધે એટલે વો કર્મ ઉદય મેં આયે, ઓર કર્મ ઉદય મેં આયે તો એસી પરિસ્થિતિ બની. ઉસ પરિસ્થિતિ કા જવાબદાર કોણ હૈ? ઉસ પરિસ્થિતિ કા જવાબદાર ઉસકે પરિણામ હૈ, ઓર કોઈ નહીં હૈ. કર્મ ભી નહીં હૈ ઓર કોઈ અન્ય દ્રવ્ય ભી નહીં હૈ. ઉસ પરિસ્થિતિ કા જિમ્મેદાર અપને પરિણામ હૈ. આજે કોઈ પરિસ્થિતિ બને તો એનો જિમ્મેદાર હું છું એમ લેવું. આપણે ફટાફટ એટલા બધા અંદરમાં ખોટા સંસ્કાર એટલા બધા દ્રઢ છે કે ફટાકથી કોઈ પણ પરિસ્થિતિ બને ને તો એનો આરોપ આપણે બીજા ઉપર સાસુ ખરાબ છે, એટલે બહુ જ કેને કે ઉચ્ચાટ થયા કરે. બહુ સાસુ કે છે બહુ માથાની મળી છે, એટલે ક્યાંય મજા જ નથી આવતી યાર. એટલી કેટલો કંટાળો આવી ગયો છે, એટલો ત્રાસ થઈ ગયો છે, કારણ કે બહુ ખરાબ છે. બહુ કે જે સાસુ ખરાબ છે, અરે એકદમ કોઈ વાત જ નહીં કરો તમે તો એમની. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? તો આ શું થયું? દીકરો કહે છે કે પપ્પા સમજતા નથી, પપ્પા કહે છે કે દીકરો સમજતો નથી. ખ્યાલ આવે છે? બોસ કહે છે કે એમ્પ્લોયમાં અક્કલ નથી, એમ્પ્લોય કહે છે કે બોસ ધડા વગરનો છે, માર્કેટ ધડા વગરની છે, ધંધા ચોપટ થઈ ગયા છે, કોરોના આવી ગયું છે, લોકડાઉન આવી ગયું છે, આમ થઈ ગયું છે. અરે તું અનાદિકાળથી હરેક તારા વિકારી વિભાવ અને દુઃખના કારણને તું અનાદિકાળથી પરને જ કેમ માને છે? પર ઉપર આરોપ કેમ નાખે છે? પર પરિસ્થિતિ ઉપર જ બધું ટોપલો કેમ ઢોળી દે છે? પોઈન્ટ સમજાય છે? એક એક બ્લેમ ગેમ, બ્લેમ બ્લેમ ગેમ નિરંતર બધાના અંદરમાં ચાલ્યું છે. એ બ્લેમ ગેમ ચાલુ હોવાના કારણે આપણે ખરેખર અસલિયત જ નથી સમજી શકતા, એનાથી આપણે અછૂતા રહી જઈએ છીએ, અને એવું આપણે આ બહુમાં નથી કરવું. જિમ્મેદારી લો પોતા ઉપર પોતાની, પોતાના પરિણામની જિમ્મેદારી પોતે લો. આજે દુઃખ છે તો ના, મારો રાગ છે એટલે હું દુઃખી છું ભાઈ. કોઈ સમજાય છે? મારો મારો મોહ છે એટલે આજે સંસારમાં છું. બોલો, કેટલી કેટલી સુંદર વાત છે. આજે આ જિમ્મેદારી લેશું. અગર કર્મને કોઈ પરદ્રવ્ય દુઃખી કરે છે તો પરાધીન થવું પડશે, સુખી થવા માટે પણ એના અધીન થવું પડશે. દુઃખી થવા માટે એના અધીન, તો સુખી થવા માટે પણ એના અધીન. અરે નહીં કરવા, નથી પરા કર્મ સિદ્ધાંત પરાધીનતા નથી બતાવતું, સ્વાધીનતા બતાવે. કર્મ વિચારે કોણ ભૂલ મેરી અધિકારી, કર્મ તો જડ છે. અરે ઈશ્વર કરતા વાદે તો ઈશ્વર ને કરતા માનો તો ઈશ્વર તો ચલો એક એને એમ સમજ્યું કે ઈશ્વર નામનો કોઈ વ્યક્તિ છે, કોઈ ભગવાન છે, કોઈ સમજદાર વ્યક્તિ છે, બધું બરાબર. એને તો ઈશ્વર ચલો ઈશ્વર કોઈ, અહીંયા તો કર્મ, કર્મ કર્મ તો જડ છે, કર્મ તો અચેતન છે, કર્મ તો ભૂતગલ છે, કર્મમાં તો જ્ઞાન નથી. કર્મમાં કર્મ બળવાન કે જીવ બળવાન બોલો? તમને પ્રશ્ન પૂછું, કર્મ બળવાન કે જીવ બળવાન? અરે ભાઈ કર્મ બળવાન કેવી રીતના હોઈ શકે? ખરેખર તો કોઈ કમ્પેરિઝન જ નથી, કારણ કે કર્મ બળવાન કે જીવ બળવાન કમ્પેરિઝન શું છે? કર્મ તો જડ છે, ભૂતગલ છે, એ તો કાર્મન વર્ણા છે, એ તો ધૂળ છે, માટી છે. આજે આજે આ ચિકાસ છે, ઉદાહરણ આપે છે ને ટોટલ માંથી સાહેબ, અહીંયા ચિકાસ છે. આપણે આમાં પણ ઉદાહરણ આવે છે, સમયસારજી બંધ થી કારમાં ઉદાહરણ આવે છે કે કુસ્તીમાં લડતો જીભ અહીંયા માટી અને તેલ, તેલ ચીપકાયું છે તો રજ આવીને ઉડશે, ચીપકી જશે. તેલ છે તો રજ ચીપકશે ને, તો મોરા દ્વેષ રૂપી તેલ ક્યાં છે? કો રાગ દ્વેષ ના પરિણામ કર્મ માં થાય છે, આ જડ માં થાય છે. ક્યાં થાય છે? ચેતન માં થાય છે. તો જે ચેતન રાગ દ્વેષ ના પરિણામ નો કરતા છે, એ જ ચેતન એ રાગ દ્વેષ ના પરિણામ નો ભોગતા પણ છે, અને એનો અગર અકર્તા છે તો એનો અભોગતા પણ છે. રાગ દ્વેષ થી પરિણામ દ્રષ્ટિને ખસેડીને સ્વભાવમાં લઈ જાય છે, તો આનંદ નો કરતા ને આનંદ નો ભોગતા પણ આત્મા છે, અને સ્વભાવ થી ખસે છે તો રાગ દ્વેષ નો કરતા અને રાગ દ્વેષ નો ભોગતા પણ આત્મા છે. કર્મ નો કર્મ તો પિક્ચર માં નથી આવતા, એ તો પ્રમાણના દ્રવ્ય ની બહાર ની વાત છે. આખો ખેલ તો તારા પ્રમાણના દ્રવ્ય ની અંદર ચાલે છે, પરિણામમાં ચાલે છે, તારી સોચમાં ચાલે છે, તારા વિચારમાં ચાલે છે, તારા દ્રષ્ટિકોણમાં ચાલે છે કે તારી દ્રષ્ટિ ક્યાં છે. ઇટ ઇઝ સમથિંગ અમેઝિંગ, ઇટ ઇઝ રિયલી સુપર. આપણે વિચાર કરીએ ને તો સૌથી પહેલા કર્મ સિદ્ધાંત નિર્ભર બનાવે છે, નિર્ભયતા લાવે છે. એ ભય આપણને એમ થાય કે આલોક ભય, પરલોક ભય, પોઈન્ટ સમજાય છે? કોઈ મારો બુઢાપાનો સહારો બનશે કે નહીં, કોઈ મારું ધ્યાન રાખશે કે નહીં, પરલોકમાં ક્યાંય નરક નિગોદમાં ચાલ્યો ન જાઉં કેમ જશે, કોન્ફિડન્સ કેમ નથી આવતો કે હવે મને નરક અને નિગોદ, વોટ આર યુ ટોકિંગ, હુમ યુ આર ટોકિંગ ટુ? અરે મને નરક નિગોદ, અભિમાન અહંકારની વાત નથી, કોન્ફિડન્સની વાત છે. આમાં કોઈ માન કશાયની વાત નથી કરતી, આમાં કોઈ અભિમાન અને અહંકાર પોષવાની વાત નથી કરતી, આમાં તો નિર્ભય થવાની વાત છે, આમાં તો નિશંક થવાની વાત છે કે હવે મને નરક અને નિગોદ, અજીન ડાઉટ છે. આટલી સ્વતંત્રતા સમજ્યા પછી, એટલા 30-30, 40-40 વર્ષ ગુરુદેવ શ્રીના પ્રવચન સાંભળ્યા પછી, હજી આપણે નિર્ભય અને આપણે નિરાકુળ અને આપણે નિશંક નહીં થઈએ. આ કર્મ સિદ્ધાંત સમજીને, આ વસ્તુ વ્યવસ્થાનું વિજ્ઞાન સમજીને, આ સોલ સાયન્સનું સ્વરૂપ સમજીને, આત્મવિજ્ઞાન સમજીને હજી નિર્ભયતા નથી આવતી, તો ખરેખર ગુરુદેશનું તત્વ શું સાંભળીને શું પ્રવચન સાંભળી આપો? હવે તો આવું છે ને, એટલી એટલી નિર્ભયતા તો આવી ને કે હવે મને નરક નીકળો, હવે મારા અધિક ભાવ, અરે સવાલ જ નથી. અરે એટલો કોન્ફિડન્સ કે નિર્ભય તત્વ, નિર્ભય સ્વરૂપ, નિશંક સ્વરૂપ, અનંત સુખ શાંતિ આનંદથી ભરેલું મારું શાશ્વત ત્રિકાળ નિત્ય ધ્રુવત્વ, ધ્રુવ સ્વરૂપ, અનાદિ અનંત અસ્તિત્વ, આદિ અનંત સામાન્ય ગુણ, જ્ઞાન આદિ અનંત વિશેષ ગુણ નો ધારક એવો હું ભગવાન આત્મા, અને એનો મને વિશ્વાસ આવી ગયો, હવે આ જડ નો શું ભરોસો કરું? આ જડનું વિજ્ઞાન સમજાઈ ગયું, આ શરીર સાયન્સ સમજાઈ ગયું, સોલ સાયન્સ સમજાઈ ગયું, આ પૂતગલનું સાયન્સ સમજાઈ ગયું, એનું જ્ઞાન થઈ ગયું, આત્મજ્ઞાન થઈ ગયું, બે જુદા છે જ્ઞાન થઈ ગયું, જીવ જુદા પૂતગલ જુદા, યાહી તત્વ કો સાર, બાકી જો કછુ ઓર હૈ યાહી કો વિસ્તાર, આ સમજાઈ ગયું. હવે 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 કોણ ભયભીત, કોઈ તાકાત કોનામાં છે કે મને ભયભીત કરી શકે? આવ તો ખરો, કયો ઉદય આવીને સામે ઉભો જ ને મને ડરાવી શકે? અરે આવ તો ખરો, બોલાવો તો ખરો ઉદય ને. અરે આવો જે ઉદય ને, જે કર્મ ને, જે પરિસ્થિતિ ને, જે રોગ રાગ ના પરિણામ ને આવું હોય, આવો. મારા નિર્ભય તત્વ ની સામે કોઈ ઉભા નહીં રહી શકે, મારા નિર્ભય તત્વમાં કોઈનો પ્રવેશ નથી, મારા નિર્ભય તત્વની સામે કોઈ ટકી નહીં શકે. અરે ટકી શું નહીં શકે, મારું સ્વરૂપ જ નથી, મારી સત્તામાં જ નથી. પછી ટકે ન ટકે, રહે ન રહે, ઉત્પાદ થાય, વ્યય થાય, સંયોગ થાય, વિયોગ થાય, જન્મ મરણ જે થવું હોય થાય, મારામાં કાંઈ નથી થતું, એવો અંદરથી નિર્ભયતાનો ભાવ કર્મ સિદ્ધાંતને સમજવાથી આવે છે. એટલે કીધું કર્મ સિદ્ધાંતથી નિર્ભયતા આવે છે, નિર્ભયતા આવે છે. અને જે નિર્ભય થઈ જાય છે સ્વરૂપમાં, સડસડાટ ઉપયોગ સ્વરૂપમાં ચાલ્યો જાય છે. હવે પથ્થર વરસવાય તો પથ્થર વરસે, આભૂષણ મૂકવાય ગરમ ગરમ તો આભૂષણ પહેરાવે, સીગડી મૂકવી હોય તો સીગડી મૂકે, કોળ આવા હોય તો કોળ આવે, સર્પ નાખવો હોય તો સર્પ નાખે, ઘાણીમાં પીલવું હોય તો ઘાણીમાં પીલે, તિલ તિલ કરે દેહ કે ખંડ કરવાય તો તિલ તિલ કરે, ઉપર પહાડ ઉપરથી ફેંકવું હોય તો પહાડ ઉપરથી ફેંકે, સમુદ્રમાં ફેંકવું હોય તો સમુદ્રમાં ફેંકે. જેને જે ફેંકવું હોય, જે કરવું હોય, જે તોડવું હોય, જે કરવું હોય કરો, મારા સ્વભાવમાં તો કાંઈ નથી થવાનું. આ કર્મ સિદ્ધાંતથી નિર્ભયતા, કર્મના ઉદયનું સ્વરૂપ, કર્મનું સ્વરૂપ, કર્મ કેવી રીતે બંધાય છે એનું સ્વરૂપ, પરિણામનું સ્વરૂપ, સ્વતંત્રતાનું સ્વરૂપ, નિમિત્ત નૈમિત્તિક સંબંધનું સ્વરૂપ સમજાતા નિર્ભયતા આવે છે. આ નિર્ભયતા આવે છે, બ્યુટિફુલ ટોપિક છે ખરેખર કહું છું. જે પણ વિષય ભણ્યા, હવે કર્મ સિદ્ધાંત ચાલે છે. હું મારા સ્વાધ્યાયની વાત કરું, ષટકારક ચાલે છે, ગુણસ્થાન ચાલે છે, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ચાલે છે. પોઈન્ટ સમજાય છે? આ સોલ સાયન્સમાં આ સિદ્ધાંત ચાલે છે. દ્રવ્ય ગુણ પર્યાયની વાત ચાલી, ચાર ગતિની વાત ચાલી. વિચ એવર ટોપિક યુ પિક, વિચ એવર ટોપિક, એની ટોપિક ઓફ જૈન ધર્મ, જીના ગમ, જૈન સિદ્ધાંત યુ પિક, યુ રીડ એન્ડ યુ અપ્લાય, યુ થિંક લોજિકલી, તમે નિર્ભય અને સાચા અર્થમાં ભાવથી 100% ઉપર છલ્લું નહીં, ઉપર છલ્લું નહીં કે ઠીક છે હવે લોકડાઉન છે ને હવે ટાઈમ છે તો હવે ઠીક છે એક બે કલાક સ્વાધ્યાય કે ઠીક છે, ઠીક છે નહીં, એમાં મજા નહીં આવે. અને એ સાંભળવાથી કોઈ લાભ પણ નહીં થાય. તમે સંતુષ્ટ થઈ ગયા, એક કલાક સાંભળ્યું, બે કલાક સાંભળ્યું, મજા આવી ગઈ, બહુ સરસ, બહુ સરસ, શું બહુ સરસ. જીવનમાં કેટલું ઇતરું નિર્ભયતા કેટલી, પ્રેક્ટિકલી વાત કરો ને. કારણ કે જે હમણાં સિદ્ધાંત કીધું ને, યાદ રાખજો, જેવી ગતિ એવી મતિ. આ ઠીક છે બીક છે ની મતિ આવી છે ને, તો વિચારજો ગતિ કેવી છે આગળ. ન મારે કરવું છે, ન હું કરી શકીશ, દેટ કોન્ફિડન્સ. અરે હું અંતિન્દ્રિય આનંદ અંદરમાં ભરચક ભરેલો છે અને હું એ આનંદને ભોગવવાથી વંચિત રહી જાઉં, શું વાત કરો છો? બને જ ક્યાંથી, કેવી રીતના બની શકે કે મને ખબર પડી ગઈ કે મારા અંદરમાં મારું સુખ ભર્યું છે, બહારમાં ક્યાંય સુખ છે નહીં. અરે ક્યાંથી હોય સુખ? તમે ખાઓ, કેટલું ખાઈ શકો? વિચાર કરો, બેક ઓફ ધ માઇન્ડ, આ ખાધું, આ ખાધું, 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 કેટલું ખાઈ શકો, કેટલું ભોગવી શકો, કેટલું જોઈ શકો, કયા ઇન્દ્રિયના વિષયને તમે કેટલા કલાક ભોગવી શકો ને કેટલા કલાક એ વિષયમાં રહી શકો? બોલો, તરત એમ જશે, એનાફ એનાફ, ઇટ્સ ઓકે, નાઉ નાઉ, ડન ડન ડન, એનાફ એનાફ એનાફ. એની વિષય સાંભળો, ખ્યાલ આવે? કોઈ પણ ઇન્દ્રિયનો વિષય ઉપાડીને જો, ઇનાફ, થાકી ગયા, ઇટ્સ ઓકે, ડન, નાઉ નો મોર, પ્લીઝ, ઇટ્સ ઓકે, ઓવર, જસ્ટ ઓવર. વાય? તો સમજાય છે ને કે આપણે જ્યાં સુખ માનીએ છીએ ત્યાં સુખ છે નહીં, અને જ્યાં સુખ છે ત્યાં આપણે જોતા નથી. ખાલી ગુરુદેવશ્રીના એક વાક્યમાં કાલે મેં એક વોટ્સએપ પર આવ્યું હતું, તો મેં વાંચ્યું, મને એટલું ગમ્યું કે એક આપણે કહીએ ને બેઠક બદલવાની જરૂર છે. બેઠક શબ્દ હતો, બેઠક, કે તું તારી બેઠક બદલ, તારી બેઠક. બેઠક એટલે તું જ્યાં બેઠો છે, તું અનાદિકાળથી પરિણામમાં અને સંયોગમાં બેઠો છે, હવે તારી બેઠક બદલ અને તું અપરિણામીમાં આવી જા. સમજાય છે? અરે સોગાનીજી જેવું જોર હોવું જોઈએ, જોર તો એવું હોવું જોઈએ, વૈરાગ્ય તો માતાજી જેવો, પુરુષાર્થ તો ગુરુદેવજી, ગુરુદેવશ્રી જેવો, નિશંકતા તો ટોડલમલજી સાહેબ જેવી, અને અને વિરક્તિ કહો, વૈરાગ્ય કહો, સંસારની અસારતા કહો તો કુનકુન આચાર્ય દેવ જેવું. જ્ઞાન કહો તો અમૃતચંદ્રાચાર્ય દેવ જેવું કેવી ટીકા ભરત ક્ષેત્ર માં આવી ટીકા બીજા ક્યાંય નહીં મળે. તમે વિચારો આપણી સામે આમ કહીએ ને કે ઢગલા બંધ જીવો છે જે આપણને આદર્શ રૂપે દેખાય છે, એમનું જીવન, એમની પ્રગતિ, એમનો વૈરાગ્ય, એમની વિરક્તા, એમનું જ્ઞાન, એમનું આચરણ, એમની શ્રદ્ધા, એમની નિશંકતા, એમની નિર્ભયતા, જીવન જીવાની કળા. અરે અકલંક નિકલંક ને યાદ કરો, અરે યાદ કરો અને જીવનને સુખમય અને શાંતિમય બનાવ. સમજાય છે? કર્મ સિદ્ધાંત સે નિર્ભયતા આજનો વિષય આ છે. કર્મ સિદ્ધાંત સે નિર્ભયતા. નિર્ભય થઈ ગયા અમે, હમે કચ્છ ભય નાઈ, દેખ લીઓ સંસાર. હવે સેનો ભય? ભય સેનો? પણ આ લોકનો, પરલોકનો, મરણનો, વેદનાનો, અકસ્માત, અગુપ્તિ, સેનો ભય? બોલો. અણરક્ષા, અરે તું રક્ષિત છે. અગુપ્તિ, અરે તારું શું ગુપ્ત છે? કેવળ જ્ઞાની, અનંત કેવળ જ્ઞાની, એક એક કેવળ જ્ઞાની એક એક સમયની પર્યાયમાં તારો વૈભવ જોઈ રહ્યા છે અને એને દર્શાવી રહ્યા છે. શું ગુપ્ત? ગુપ્ત શું? શું છુપાવું છે? આ ન જાણી લે, આ ન જાણી લે. ઇન્કમ ટેક્સ, આ ચોરી ચપાટી, માયાચારી, છલ કપટ કોની માટે કરવું છે અને આ પ્રણામનું ફળ શું આવશે? અરે જરા વિચારો કે ઇન પ્રણામો કા ક્યા ફલ આયેગા. પાછો હટી જશે. પુણ્ય પાપ ના ઉદય પર ભરોસો રાખવા. પુણ્ય પાપ કે ઉદય સે જ્યાદા ઓર સમય સે પહેલે કિસી કો એક પરમાણુ નહીં મિલા હૈ, તું ક્યા, તું શું મેળવી લેશે? બોલ, શું મેળવી લેશે? શું મળી જશે? શું મેળવીને શું કરશે? એક ના બે કરોડ, બે ના દસ, દસ ના વીસ, વીસ ના સો કરોડ કરી લેશે. પણ મને એ કે એ સો કરોડ તને સુખી કરી શકવાના છે? એ સો કરોડ કાયમ રહેવાના છે? મરી ગયા તો હવે વયા ના જાય, ખબર ન પડી જાય કોઈને. બચાવી રાખીએ, સાચવી રાખીએ, આમ કરીએ તે. અરે બાપરે, આ જીવને પુણ્ય પાપના ઉદયનો ભરોસો કેમ નથી આવતો? આજે પીછી કમંડલ લઈને, આજે વસ્ત્ર આદિ સમસ્ત પરિગ્રહને છોડીને વન જંગલમાં આટલા જીવો ચાલ્યા ગયા તો કઈક કઈક હશે તો ચાલ્યા ગયા ને. ચક્રવર્તી કી સંપદા ઇન્દ્ર તરીકે ભોગ, કાગ ભીત સમ ગિનત હૈ સમ્યક દ્રષ્ટિ લોભ. કાગ ભીત સાથે સરખામણી ચક્રવર્તી ની સંપદા, તો આપણી સંપદા ના શું ધૂળ? ગુરુદેવશ્રી કે ધૂળ છે, ધૂળ છે. અને ધૂળ કેવા વાળા ગુરુદેવશ્રી? એવી નિશંકતા રાખવા વાળા ગુરુદેવશ્રી, એવી નિરપેક્ષતા આખા જગત થી રાખવા વાળા ગુરુદેવશ્રી, આખા સંપ્રદાય ને લાત મારીને નીકળી જવા વાળા ગુરુદેવશ્રી નું તમે જીવન જો, કે થોક બંધ પુણ્ય નો બંધ થયો અને આગળ તીર્થંકર થઈને મોક્ષે જવાના છે. અને ત્યારે જોજો એમનો વૈભવ બહાર નો કેવો હશે. સો સો ઇન્દ્રો ની હાજરીમાં એ જીવ આપણને પરમાત્મા છે એમ કેશે અને બધાથી અલિપ્ત અને બધાથી છૂટીને પોતાના સ્વરૂપે ડૂબેલા નમન તુજને ઓ જીનવરા, એવી જીનવર દશા પ્રગટ કરશે. બોલો, સમજાય છે? ખ્યાલ આવે છે? મને તો કોઈ દેખાતું નથી, હું તો જાણે મારી સાથે જ વાત કરું છું, જાણે મને જ કહું છું, પોતાને સંબોધન કરું છું, પોતાને શીખડાવું છું. કારણ કે પોતાનો જ્ઞાન જ શિષ્ય અને જ્ઞાન જ ગુરુ અને જ્ઞાન સર્વ સમાધાન કારણ. આખો લોક મારો મારામાં, સર્વસ્વ મારું મારામાં, અપરાધ તો મારામાં, નિરપરાધ દશા મારામાં. અપરાધ નો કરતા હું, નિરપરાધ નો કરતા હું, અપરાધ નો કરતા હું તો એનો ભોગતા પણ હું, નિરપરાધ દશા નો કરતા હું તો એનો ભોગતા પણ હું. પરદ્રવ્ય તો ક્યાંથી આવ્યું પિક્ચર માં? અરે પર તો બિચારું પર છે અને પર તો પોતા માં છે અને એ તો જડ છે અને એ જડ ભાવે જડ પ્રણમે અને ચેતન ભાવે ચેતન પ્રણમે. કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. શું પદ લખા કૃપાળુદેવે, શું કમાલ નું લેખન લખ્યું. કેટલું કમાલ, કેટલી ગંતા, કેટલી ગંભીરતા. એક એક વાક્ય, એક એક પદ ઉપર વિચાર કરો. અપૂર્વ અવસર આત્મસિદ્ધિ. હે પ્રભુ કેટલા, હે પ્રભુ, હે પ્રભુ શું કહું. દીનાનાથ દયા, અરે હું તો દોષ અનંત નું ભાજન છું. કરો સ્વીકાર તો કરો કે ઓહો પર્યાયમાં આટલા દોષ છે અને સ્વભાવથી હું નિર્દોષ છું. પર દ્રવ્ય તો ત્રિકાળ નિર્દોષ છે, પર તો પર છે ભાઈ. આ નિમિત્તાધીન અને સંયોગાધીન દ્રષ્ટિ છોડાવવા વાળો કર્મ સિદ્ધાંત છે. કર્મની કટપુટલી બનીને કર્મના આગળ પર કર્મનો ઉદય, કર્મ અમે શું કરીએ? કર્મનો ઉદય છે, કર્મનો ઉદય છે કે કર્મનો ઉદય બાંધો કોને? અમે શું કરીએ? અમારા કર્મ ફૂટેલા છે. અરે કર્મ ફૂટેલા છે કે તારી મતિ ફૂટેલી છે? અમે શું કરીએ, કર્મ માં લખાયેલું હતું, કર્મ ને લખવા વાળા કોણ હતા? તું હતો. આજે સવારના તૈયારી ચાલે છે, રામચંદ્રજી ને આદેશ આપ્યો કે ઓહો હો રાજ સિંહાસન મળશે, રાજ તિલક થશે, અને સાંજના સમાચાર આવ્યા 14 વર્ષનું વનવાસ મળવાનું છે. વિચાર કરો, તમે વિચાર કરો કે આ બધી પરિસ્થિતિઓનો કરતા કોણ છે? કોણ છે કે પરિસ્થિતિઓનો કરતા? રાજ તિલક જેને થશે, રાજ ચલાવવાળો તું છે, વન જંગલમાં જવાવાળો તું છે. તું 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 ખરેખર શું કરી શકે છે? વિચાર કર. વન જંગલમાં હતો ત્યારે પણ જાણનાર હતો, અને રાજા બનીને પાછા આવ્યા ત્યારે પણ એના જાણનાર હતા, અને મુનિ અવસ્થા ધારણ કરી ત્યારે પણ જાણનાર હતા, અને આજે સિદ્ધાલયમાં ભગવાન બનીને બેઠા છે તો પણ જાણવાનું કામ કરે છે. જાણવા સિવાય કોઈ જીવ કાંઈ કરી શકતું નથી. વ્યર્થના અહંકાર અને કર્તત્વના ભાવ અને ભારને લઈને ફરે છે કે મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, હું કરું, હું કરું. એ જ અજ્ઞાન છે, એ જ અજ્ઞાન છે. વિચાર કરો કે 15-15 મહિના રત્નોની વર્ષા, રત્નોની વર્ષા કરે છે સોદરમિંદ્ર આવીને, અને મને કો 13 મહિના ને 9 દિવસ માટે સમજાય છે આરદાનની પ્રાપ્તિ કેમ નહીં થઈ? ક્યાં ચાલ્યા ગયા દેવો? અરે આદિનાથ ભગવાન મુનિ અવસ્થામાં કેટલા દિવસ માટે આવ્યા જંગલમાં, અને જેટલા જેટલા દિવસ ઉપવાસ કર્યો એને છોડી દો, અને બીજા 6 મહિના ને અમુક દિવસ માટે તો આર લેવા માટે નીકળ્યા હતા ને, ક્યાં ગયા દેવો? બોલો, આહાર નો કરતા કોણ છે? આહાર ને મેળવનાર કોણ છે? આજે આપણે કહીએ અમે આમ કર્યું, અમે આમ કર્યું, અમે આમ કર્યું, અરે ક્યાં ગયા એ દેવો? મને એ તો કહો, મને જવાબ તો આપો કે એ દેવ જે સ્ટાર્ટિંગ ટુ એન્ડ સુધી હાજર હોય છે એ ટાઈમે ક્યાં ગયા? મને કહો. મને તો બહુ આશ્ચર્ય લાગે, બહુ આશ્ચર્યકારી ઘટના લાગે, અને આનાથી એટલી બધી સ્વતંત્રતાની આપણને વાત સમજાય છે કે ખરેખર કોઈ બાહ્ય પરિસ્થિતિનો કરતા અને ભોગતા તું નથી. આખી જવાબદારી તારા ઉપર છે. તારા પ્રણામ, તારી સોચ, તારા વિચાર, તારી માન્યતા, યોર બિલીફ એન્ડ યોર એટીટ્યુડ ટુવર્ડ એની સિચ્યુએશન ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. દેટ વિલ રિયલી મેક અસ હેપી એન્ડ અનહેપી. અધરવાઇઝ નો વન હેઝ એની સામર્થ કે આપણને દુઃખી કે સુખી કરી શકે. આપણે અદ્ભુત સિદ્ધાંતની ચર્ચા હજી તો ચાલુ કરી છે. આ તો એક આપણે કહે ને ટ્રેલર હતું, એક એક સ્ટાર્ટિંગનું આપણે એક ભૂમિકા બાંધી. હવે આગળ તો આખું જે પિક્ચર છે તો હવે આવશે. એક એક કર્મની વાત, એના કાર્યની વાત, કયા પરિણામથી કર્મ બંધાય છે એની વાત, અદભુત અદભુત ચર્ચા આગળ આવવાની છે. અને આપણે એ ચર્ચા સાથે આગળ યથા સમય યથા યોગ્ય ટાઈમે આપણે મળતા રહીશું. થોડો વિચાર કરજો. આજે ચર્ચા જે કરી એ અત્યંત માર્મિક અને ગહન છે. નિજ નિધિ નિજ મે બતાઈ અનંત ઉપકારી હૈ ઇસ કે લિયે જિન વાણી માંત વંદના શત બારી હૈ વંદના શત બારી હૈ અને કાનમય નિત્ય બોધિની દ્વાદશાંગી પરમકારી જીવાણી માંત નો જય. હા ભક્તો ના અનંત ઉપકારી કાન ગુરુ દેવ નો જય. ધન્યતા પશ્યમૂર્તિ ભગવતી માત નો જય. સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મ નો જય. જય જિનેન્દ્ર બતાવી.